നമോരിഹന്താണം നമോ സീതാണം നമോ ആയരിയാണം നമോ വച്ഛായാണം നമോ ലോയേ സവസാഹൂണം ഏഷോ പഞ്ചനമോകാരോ സവപാവപ്രണാശനോ മംഗളാനന്ത സവേസിം പടമം ഭവൈ മംഗളം നമോ ദുരവാരരാഗാദി വൈരിവാരനിവാരിണേ അർഹതേ യോഗിനാഥായ ശ്രീ മഹാവീരായ തായിനേ പന്നഗേ ച സുരേന്ദ്രേ ച കൗശികേ പാദ സംസ്പൃശേ നിർവിശേഷമനസ്കായ ശ്രീവീരസ്വാമിനേ നമഃ കൃതാപരാധീതി ജനേ കൃപാമന്തരതാരയോഷ്ടാസ്പാർദയോർഭദ്രം ശ്രീവിരചിനനേത്രയോ ശ്രീവിരചിനനേത്രയോ അതി പര്യുഷ മഹാപർവനം പ്രാരംഭ થયો છે. પર્યુષણ પર્વ એ જૈન ધર્મનું સૌથી મોટામાં મોટું પર્વ છે અને એટલે જ મહાપર્વ એ શબ્દથી આપણે એને ઓળખીએ છીએ. ગઈકાલે આપણે લૌકિક અને લોકોત્તર એવા પર્વના બે ભેદો જોયા હતા. જે પર્વમાં આનંદ ઉત્સવ મહોત્સવ હળવું મળવું ખાવું પીવું આ બધા વ્યવહારના કાર્યો થતા હોય તે લૌકિક પર્વ છે, અને જે પર્વમાં આત્માના વિકાસની વાત કરવામાં આવી, આત્માની ઉન્નતિની વાત કરવાની છે, જેના દ્વારા આંતરિક મળ, અંતરનો મળ, આત્મા ઉપર જે અનાદિકાળથી રાગ દ્વેષના જાળા બાંધ્યા છે તેને સાફ કરવાનું, તેને શુદ્ધ કરવાનું જે પર્વ તે લોકોત્તર પર્વ છે. પર્વ આવતા જેવી રીતે આપણે ઘર દુકાન આ બધું સાફ સુખ કરીએ છીએ એવી રીતે અહીંયા આત્માને શુદ્ધ કરવાનો છે. એટલે પરી અને ઉષણ, પર્યુષણ શબ્દ પરી અને ઉષણ એ બે શબ્દો જોડાવાથી બન્યો છે. પરી એટલે ચારે બાજુથી, ચારે તરફથી, ઉષણ એટલે વસન, રહેવું. આ આઠ દિવસ દરમિયાન આપણે એવી રીતે જીવન જીવવું કે આપણી પ્રત્યેક ક્રિયા એ બધી જ ક્રિયાના મૂળમાં આત્મા હોવો જોઈએ. આત્માને લક્ષ્યમાં રાખીને ક્રિયા કરવી, જે કંઈ પણ કરીએ તેમાં પહેલો પ્રશ્ન એ હોવો જોઈએ કે મારા આત્માને આનાથી શું થશે, લાભ થશે કે નુકસાન થશે, મારા આત્માને શું થશે. યશો વિજય મહારાજે એક બહુ સુંદર વાત કરી છે. એ વાત એ કરી કે જ્યાં લગી આત્મદ્રવ્ય ચિહ્યું નહીં ત્યાં લગી ગુણસ્થાણું ભલું આવે ક્યાંથી. કે જ્યાં સુધી આત્મદ્રવ્યનું લક્ષણ આપણે ઓળખીએ નહીં ત્યાં સુધી ગુણસ્થાનકોનું ક્રમારોહણ કેવી રીતે થઈ શકે. આપણે અનેક વાર સમ્યક દર્શનની વાત સાંભળી. સમ્યક દર્શન એ ચોથું ગુણસ્થાનક છે અને ગુણસ્થાનક ઉપરથી ક્રમારોહણ કરતા કરતા આપણે દેશવિધિ, સર્વવિધિ, અપ્રમત્ત ગુણસ્થાનક અને એનાથી પણ આગળ નીકળીને ક્ષીણ મોહ સુધી, અને ક્ષીણ મોહ પણ ગુણસ્થાનકે પહોંચ્યા એટલે પછી તરત જ સંયોગ કેવલી કેવલી પણ પ્રાપ્ત થાય, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. કેવળ જ્ઞાનનો પ્રકાશ આત્માની અંદર, માત્ર જ્ઞાન સિવાય બીજું કશું જ બાકી ના રહે. જે કંઈ થોડું ઘણું બાકી રહ્યું છે એ અઘાતી કર્મ, જેના કારણે સંસારની અંદર રહેવું પડે. પણ આત્મા તો આ બધાથી મુક્ત થઈ ચૂક્યો હોય. સંસારની પ્રત્યેક ક્રિયાથી, સંસારના પ્રત્યેક બંધનોમાં મુક્ત થઈ ગયો. પર્યુષણ શબ્દની વ્યાખ્યા કરતા કહું કે ચારે તરફથી, એટલે જે કંઈ પણ ક્રિયા આઠ દિવસ દરમિયાન કરીએ, એ આઠ દિવસ દરમિયાન કરવામાં આવતી તમામ ક્રિયાનું લક્ષ્ય આત્મા આવશે. અને એ જ્યારે સમજાય છે ત્યારે ગુણસ્થાનક ક્રમારોહણ થવા માંડે છે. ગુણસ્થાનકોનું ઉત્તરોત્તર આપણે આરોહણ કરીએ છીએ. એ પર્યુષણ પર્વની આરાધના સાચી થઈ ગયો. આપણે હંમેશા આ વાત કરીએ છીએ કે સમ્યક્તો વિશે ઘણું બધું સાંભળ્યું, પણ આ આઠ દિવસ દરમિયાન આપણે આપણા આત્માને પૂછવાનું છે કે સમ્યક્તો પ્રાપ્ત થયું છે કે નહીં. સાંભળવું અને અનુભવવું એ બંનેમાં બહુ જ મોટું અંતર છે. સાંભળી ઘણી બધી વાતો સાંભળી છે, ઘણું બધું સાંભળ્યું છે, પણ એ સાંભળેલું એક કાનેથી સાંભળીને બીજા કાનેથી નીકળી જાય. જ્યારે કોઈ આપણને કહે અથવા ફરી વાર આપણે સાંભળીએ ત્યારે એમાં પ્રમાદ પણ ભળે છે, કેમ કે આપણને એમ લાગે છે કે આ પણ તો આ બધું તો સાંભળેલું છે. પણ એકનું એક આપણને ગમતું એવું મૂવી ફરી વાર જોઈએ ત્યારે આપણને આનંદ આવે છે, ત્રીજી વાર જોવાનું મન થાય, ચોથી વાર જોવાનું મન થાય, કારણ કે એમાં લયલીન બની ગયો છે. એવી રીતે જ્યારે આત્મા લયલીન, આપણે આત્મામાં લયલીન બની જઈએ ત્યારે આપણને આત્માની વાતો સાંભળવામાં પીડા, ખેદ કે દુઃખ ઉત્પન્ન નથી થતું. પરમાત્માની વાણી સાંભળવા આવનાર 16 પ્રહર સુધી કેવી રીતે બેસીને સાંભળતા હશે? પરમાત્માની અંતિમ દેશના, એ અંતિમ દેશના 16 પ્રહર સુધી ચાલી. એક પ્રહરના 3 કલાક અને 16 પ્રહર એટલે 48 કલાક, એટલે 2 દિવસ સુધી, રાત અને દિવસ સુધી સતત એ વાણી ચાલી. અને એ વાણી સાંભળનારા બધા જ સમયનું ભાન ભૂલીને, ખાવાનું ભાન ભૂલીને, આરામ અને કોઈ પણ પ્રકારની ક્રિયાનું ભાન ભૂલીને ત્યાં મશગુલ બનીને સાંભળ્યા, ત્યારે સાંભળતા રહ્યા, તો એ આપણે વિચારવાનું છે કે વાણીની અંદર કેવું અદભુત સામર્થ્ય હશે અને સાંભળનાર કેવા લયલીન બની ગયા છે. એમાં એક જ જે મૂળ લક્ષણ છે એ કે એ બધા ભેગા થયેલા ત્યાં બેઠેલા દરેકને આત્મતત્વને પામવાની એક અંદરથી તલબ પેદા થઈ હતી, એક જબરદસ્ત ભાવના પેદા થઈ હતી કે જોઈએ તો આ જ જોઈએ, એ સિવાયનું કશું જ ના જોઈએ. પર્યુષણ પર્વની આરાધના એ સમજવા માટે છે કે આત્મતત્વ, આત્મદ્રવ્ય આત્માની જ નજીક રહેવાનો પ્રયાસ કરો. ક્રિયા કોઈ પણ કરો, પર્યુષણ શબ્દની અંદર ક્યાંય એવું નથી કહ્યું કે તમે આ ન કરતા ને તે ના કરતા. પર્યુષણ શબ્દની અંદર એટલું જ કહ્યું કે તમે જે કરો તે કરો, પણ એ બધાના કેન્દ્રમાં આત્મા હોવો જોઈએ, આત્મલક્ષી બનો, 8 દિવસ માટે આત્મલક્ષી બનો, 8 દિવસ માટે આત્મા સિવાય બીજી કોઈ વાત નહીં. જ્યારે પણ વાત કરો ત્યારે એ વિચાર કરો કે મારા આત્માને આ બધી ક્રિયા કરવાથી શું થશે. પણ આટલી બધી એકાગ્રતા, આટલી બધી જાગૃતિ, આટલો બધો અપ્રમાદ એ સંભવિત નથી જીવને માટે. એટલે શાસ્ત્રકારોએ જ્યારે આ પર્યુષણ પર્વની આરાધનાની વાત કરી ત્યારે ઘણી બધી વાતો કરી. પહેલાના 3 દિવસ એ અષ્ટાંગિકા વ્યાખ્યાનના દિવસો છે, જેમાં પર્યુષણમાં શું કરવું જોઈએ. પર્યુષણ શબ્દથી તો આપણે કોશિશ કરી એને સમજવાની કે આત્મલક્ષી બનવું, પણ બધાના માટે એ શક્ય નથી. કેમ કે તરત જ બીજો પ્રશ્ન આવે કે આત્મા એટલે શું, આત્મદ્રવ્ય શું છે, એ પ્રશ્ન આવીને ઉભો રહે. અને એ પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી, કેમ કે આપણે એ દ્રવ્યને ઓળખવાની કોશિશ સુદ્ધા નથી કરી. આપણને બહારના બધા જ પદાર્થોનો બોધ છે, કઈ વસ્તુ સારી, કયા કપડા સારા, કયા જૂતા સારા, કઈ ઘડિયાળ સારી, કયા ચશ્મા સારા, કઈ ગાડી સારી, કઈ ક્રોકરી સારી, કયું ઘરેણું સારું, આ બધાની આપણને ખબર છે. પણ આત્મદ્રવ્યની વાત આવે ત્યાં આપણે ચૂક થઈ જઈએ છે. એટલે જ્યારે આત્મદ્રવ્યની વાત આવે છે ત્યારે એ જાગૃતિ લાવવાની અત્યંત આવશ્યકતા છે કે જેના દ્વારા આપણે આપણા આત્મા સુધી પહોંચી શકીએ. અને એ અર્થમાં જ આ પર્યુષણનો પર્વ બહુ જ અગત્યનું છે. અને એ પર્યુષણ પર્વને આપણે જ્યારે શાસ્ત્રકારોએ એને ઉજવવાની વાત કરી ત્યારે સમગ્ર જગતના જીવોની જુદી જુદી કક્ષાઓની નજર સમક્ષ રાખીને એને વાત કરી કે કેવી રીતે ઉજવવું જોઈએ, આ તીર્થની ઉજવણી, આ પર્વની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ. અને એના માટે સૌથી પહેલું જે વાત છે એ કે આપણને પરમાત્માના વચન પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. પરમાત્માના વચનમાં જ્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યારે બાકીની બધી ક્રિયાઓમાં ઘણી બધી સરળતા પડી જાય છે. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ જબરદસ્ત જ્ઞાની, એમણે એક ગ્રંથ લખ્યો, ઉપમ લલિત વિસ્તરા નામનો ગ્રંથ લખ્યો. અને એ લલિત વિસ્તરા ગ્રંથની અંદર ધર્મનો પ્રારંભ કેવી રીતે થાય, ક્યાંથી થાય, એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે ધર્મની શરૂઆત કેવી રીતે. ત્યારે એમણે સૌથી પહેલું કહ્યું કે વંદનથી, પરમાત્માને વંદન કરવાથી ધર્મનો પ્રારંભ થાય છે. આ વંદન કરવું એટલે નમ્ર બનવું, સમર્પણ થવું, સમર્પિત થવું. સમર્પણ કરવું કોને કરવું, એ પ્રશ્ન પરમાત્માને. ધર્મનું મૂળ છે વંદન, ધર્મનું મૂળ છે સમર્પણ. એક એવા આત્માને કે જે આત્મા ખરેખર સંપૂર્ણપણે શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, નિરાકાર છે, જેને આ જગતને કલ્યાણનો માર્ગ દેખાડે છે, આટલો વિશ્વાસ. તમને દર્શનના લક્ષણની અંદર એક વાત કરી, ઘણી વાર સાંભળી છે આપણે, એમાં એક વાત કરી કે તમેવ સચ્ચમ નિસંકમ જમ દિણેહિં ભવે ઇયમ. આગમ ગ્રંથોની અંદર આ વાતને જુદી જુદી રીતે અનેક વાર કહેવામાં આવી કે તમેવ સચ્ચમ. હે ભગવાન, જ્યારે આપણે પરમાત્માની સમક્ષ ઉભા હોઈએ અને એ વખતે એ ભાવ પ્રત્યે કે હે ભગવાન તમારી વાણી જ સત્ય છે, તમે જ સત્ય છો, તમેવ સચ્ચમ નિસંકમ, તમારી વાણીમાં ક્યાંય શંકા નથી, તમે જે પ્રરૂપિત કર્યું છે, તમે જે કહ્યું છે એ જ પૂર્ણ છે, એ જ સત્ય છે, એ જ સાચું છે. આવો ભાવ અંદરથી પ્રગટવો એને સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું. પણ એ આપણે અત્યારે સમ્યક્ત્વના લક્ષણની વાત નથી કરવી. આપણે જે વાત કરવાની છે એ છે કે પરમાત્મા પ્રત્યે આવું અદ્ભુત સમર્પણ, કારણ કે એમણે જીવનની અંદર જે સાધના કરી અને સાધના કરીને જે સૌથી મોટામાં મોટું કામ કર્યું એમણે, એ મોટામાં મોટું કામ હતું એ મોહનીય કર્મને છેદવાનું, મોહનીય કર્મને ભેદવાનું, મોહનીય કર્મને નષ્ટ કરવાનું. મોહનીય કર્મ જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી મુક્તિની સંભાવના નથી. ત્યાં સુધી મુક્તિની વાત તો જવા દો, ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ સંભવિત નથી. જે મિથ્યાત્વ મોહનીય કર્મ પડ્યું છે એ મિથ્યાત્વ મોહનીય કર્મ હટે નહીં ત્યાં સુધી બીજું કશું સંભવિત નથી. પરમાત્માએ એમના જીવનની જે વિકાસ ગાથા છે એની અંદર આપણે જોઈએ તો નૈસારના ભાવની અંદર સૌથી પહેલું કામ શું થયું? મિથ્યાત્વ મોહનીય કર્મને હટાવવાનું. એ મિથ્યાત્વ મોહનીય કર્મ હટ્યું અને વિકાસનો માર્ગ શરૂ થઈ ગયો. મિથ્યાત્વ મોહનીય કર્મ પડ્યું છે અને એ જ એના આવરણો આપણી ઉપર પડ્યા છે એટલે દેરાસરે આવીએ અને ભગવાનને ભક્તિ કરીએ અને રેસ્ટોરન્ટમાં જઈએ અને મેનુ જોઈએ અને તરત આપણને એમ થાય કે આ અહીંયા મળે છે ને આ નથી મળતું ને આ હોટલની આ વસ્તુ સારી છે. આપણી સ્થિતિ એક એવો માણસ જેવી છે કે જે ગંગા કિનારે જાય ત્યારે ગંગા રામ બની જાય છે એટલે ગંગાનો ભક્ત બની જાય, અને જ્યારે જમના કિનારે જાય છે ત્યારે જમના દાસ બની જાય છે, જમુનાનો ભક્ત બની જાય છે. તમે એવું કોઈ અનુમાન ના મૂકી શકો, તમે એવો કોઈ નિર્ણય નહીં કરી શકો કે આ માણસ ગંગાનો ભક્ત છે કે આ માણસ જમુનાનો ભક્ત છે. આપણે દેરાસર આવીએ ત્યારે પરમ ભક્તિ દેખાડીએ અને રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે પરમ ખાના ખાવાના ઉપાસક હોઈએ તેવું આપણું હોય. ઘરે હોઈએ ત્યારે આપણે શ્રેષ્ઠ ગૃહસ્થની વાત કરીએ અને સ્વાધ્યાય કરવા બેસીએ ત્યારે શ્રેષ્ઠ સ્વાધ્યાયકાર તરીકે આપણે આપણી જાતને ખપાવીએ. તો આ તો બધું નાટક થયું કહેવાય. શું થયું? નાટક. એટલે આઠ દિવસની અંદર કહું કે આ બધું છોડીને એક એવો પ્રયાસ કરો કે માત્ર આત્માનું લક્ષ્ય રાખીને ખાઓ ના ખાઓ, પ્રતિક્રમણ કરો ન કરો, ઉપવાસ કરો ન કરો, ચૈત્યવંદન કરો ન કરો, એ બધી પછીની વાત આવે છે. સૌથી પહેલા તો એ કે હું જે બોલું છું, હું જે સાંભળું છું, હું ગાડી ચલાવું છું, તો એ બધા પાછળ મારા આત્માનું લક્ષ્ય શું છે, મારું કયું લક્ષ્ય છે, હું કયા લક્ષ્યથી આ ક્રિયા કરું છું. અને એટલે શાસ્ત્રકારોએ સૌથી પહેલા જ્યારે આ વાત કરી ત્યારે એક વાત કહી કે આ જગતની અંદર ત્રણ પ્રકારના જીવો છે. એક સદૈયા, સદૈયા એટલે સદા હંમેશા પ્રતિદિન ધર્મ કરનાર, ધર્મ કર્યા કરે. એના માટે ધર્મ એ જીવનની છેલ્લી પ્રાયોરિટી નથી, એના માટે જીવનની પહેલી પ્રાયોરિટી ધર્મ છે. હું દેશમાં હોઉં કે પરદેશમાં હોઉં, હું ઘરમાં હોઉં કે બહાર હોઉં, હું દિવસે હોય દિવસ હોય કે રાત હોય, પણ ધર્મને નહીં ભૂલું. આ ભાવના હંમેશા પ્રતિદિન આવી ભાવના કેળવવી એ બહુ અઘરી વસ્તુ છે. કેમ કે આપણો આત્મા પેલા મોહનીય કર્મથી ઘેરાયેલો છે. કયું? મિથ્યાત્વ મોહનીય કર્મથી ઘેરાયેલો છે અને એ મિથ્યાત્વ મોહનીય કર્મ આપણને ભૂલવે છે. ક્યારેય એનો કંટાળો નથી આવતો, ક્યારેય એની પીડા નથી થતી કે આ મિથ્યાત્વ મોહનીય કર્મને મારે દૂર કરવાનું છે. જે આ સદૈયા છે એ જીવ એ સમજે છે કે આ સૌથી વધુ ખરાબમાં ખરાબ મારા માર્ગ પર જો કોઈ આવરણ હોય તો એ મિથ્યાત્વ મોહનીય કર્મનું આવરણ છે અને એ દૂર કરવાનું, એને હટાવવાનું મારું સૌથી પહેલું લક્ષ્ય છે. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે જ્યારે સદૈયા જે હંમેશા ધર્મ કરે એના માટે બધા જ દિવસો પર્યુષણના છે, એના 360 દિવસ પર્યુષણના છે. એના માટે પર્યુષણ માટે પંચાંગ કે કેલેન્ડરની અંદર જોવું નથી પડતું. જ્યારે બીજા પ્રકારના જીવો છે તે જીવો માટેની ઉપમા આપી કે કેટલાક જીવો કદૈયા ક્યારેક ક્યારેક ધર્મ કરે. ક્યારેક ક્યારેક ધર્મ કરવો એટલે જે દિવસે જન્મ દિવસ હોય એ દિવસે સ્નાત્ર ભણાવવા આવે, જે દિવસે એનિવર્સરી હોય એ દિવસે દર્શન કરવા જાય, એ દિવસે પૂછે પ્રેસિડેન્ટને કે ભાઈ કી માટેની કઈ કયા નંબરો છે, અમારે સેન્ટર પર જવું છે, દર્શન કરવા જવું છે. પેલા પ્રેસિડેન્ટને બી ખબર પડે કે આ ભાઈને કંઈક લાગે છે, આજે આખા વર્ષમાં ક્યારેય તો ફોન કરતા નથી, આજે પહેલી વાર ફોન કર્યો. કદૈયા કદી કદી ક્યારેક ક્યારેક ધર્મ કરે. કોક આવે પરદેશથી, ચલો આપણે જૈન સેન્ટરને દર્શન કરવા લઈએ, ક્યારેક કોઈક નિમિત્ત મળતા. અને કેટલાક જીવો ભદૈયા એટલે ભાદરવાની અંદર એને ધર્મ યાદ આવે, ભાદરવો એટલે પર્યુષણ આવે ત્યારે ધર્મ યાદ આવે. સદૈયા ભદૈયા અને કદૈયા આ ત્રણ પ્રકારના જીવોના ભેદ પાડ્યા છે. ત્રણ પ્રકારના ભેદ પાડવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે આપણે આપણા જીવનની અંદર ધર્મને કઈ પ્રાયોરિટી ઉપર મૂક્યો છે. આપણે ત્યાં જીવનની અંદર લગ્ન પ્રસંગો બધાને ત્યાં આવ્યા છે. દીપિકાબેન આવ્યા છે કે નહીં લગ્નના પ્રસંગે? આવ્યા છે લગ્નના પ્રસંગ. આવે આપણા ઘરમાં પ્રસંગ હોય, 4-6 મહિના પહેલાથી આપણે મનની અંદર ઉત્સાહ વર્તવા માંડે, પેન અને નોટ લઈને બેસીએ અને લિસ્ટ બનાવવા માંડીએ. શું કરીએ લિસ્ટ? આપણે ત્યાં લગ્ન પ્રસંગ છે, આને બોલાવીશું, આને બોલાવીશું, આને બોલાવીશું. પાછા આપણે દીકરાને પૂછીએ, દીકરીઓને પૂછીએ, આપણા સગાવાળાને પૂછીએ કે ભાઈ તમારું લિસ્ટ પણ જોજો, તમારે કોઈને બોલાવવાનું હોય તો કહી દેજો. આ રીતે આખું લિસ્ટ બનવા માંડે અને પછી આપણે નક્કી કરીએ કે આપણું બજેટ કેટલું છે. બજેટ જ્યારે બનાવીએ ત્યારે આપણને ખબર પડે કે આપણો ઉત્સાહ તો અપાર છે પેલો, એટલે લિસ્ટ બહુ લાંબુ થયું છે, પણ આપણી મર્યાદા છે પેલા એની બજેટની. પૈસા આટલા જ ખર્ચવાના છે તો ભાવનાબેન શું કરીશું? આપણે કટ કરીશું, કાપીશું કે આને કાપો, આને કાપો. આમ કાપતા નથી પણ ત્યાં પેન લઈને કાપવા માંડીએ. તો કોને કાપીએ, કોને કટ કરીએ? આપણે જે બહુ દૂર ના હોય સગાવાળા, જેને નહીં બોલાવે તો બહુ મોટું નુકસાન નથી થવાનું. જેને નહીં બોલાવવાથી આપણા વ્યવહારની અંદર કોઈ તકલીફ ઉત્પન્ન નથી થવાની. એમ કરતા કરતા પેલું આપણું લિસ્ટ છે મોડિફાઈ થતું જાય, નાનું થતું જાય, વ્યવસ્થિત થતું જાય. છેવટે આપણે એમ ખુશ થઈએ કે એક સરસ લિસ્ટ તૈયાર થઈ ગઈ. એવી રીતે જ્યારે આપણે દિવસની અંદર કે વર્ષની અંદર આટલું આટલું કામ કરવાનું છે એવો ઉત્સાહ પેદા થાય અને આપણે લિસ્ટ બનાવીએ, ત્યારે એની અંદર મૂકીએ કે ભાઈ પૂજા કરવા જઈશ, સ્નાત્ર કરીશ, સ્વાધ્યાય કરીશ, આ કરીશ, આટલા મૂવી જોઈશ, આટલી જગ્યાએ બહાર જઈશ, આટલા હું બહારની જગ્યાએ ફરી આવીશ, આ વર્ષની અંદર આટલું પરેશાન કરીશ, તેમ કરીશ, બધું આખું લિસ્ટ બનાવતા નથી પણ બનાવીએ. ધારો કે આ બધું જ મૂકી દઈએ, પછી ખરેખર જ્યારે આપણે વાસ્તવમાં એનું આચરણ કરવાનું હોય ત્યારે આપણને એમ ખ્યાલ આવે કે મારી પાસે તો 24 કલાક છે અને આ લિસ્ટ તો જો આખો દિવસ 72 કલાકનો હોય તોય પૂરું થાય નહીં, એટલું મોટું લિસ્ટ છે. તો હવે એમાંથી કાપો. સો કોને કાપીએ? આપણે સૌથી પહેલો ધર્મ કપાય કે ધર્મ નહીં કરીએ તો ચાલશે. કારણ એટલું જ કે આપણી આપણા જીવનની અંદર ધર્મ એ લાસ્ટ પ્રાયોરિટીમાં છે, છેલ્લી પ્રાયોરિટીમાં. એને બદલી નાખવાનું છેવટે એમ કહે છે કે બધું ના કરી શકો, કશું ના કરી શકો, તો આ 8 દિવસ તો આ ધર્મને ફર્સ્ટ પ્રાયોરિટીમાં મૂકો, પહેલી પ્રાયોરિટીમાં, કે પહેલું કામ ધર્મનું કરીશ, ધર્મ સિવાય બીજું કશું નહીં કરું. અને ધર્મ એટલે મારા આત્માનો વિચાર કરીશ, હું મારા આત્માને હું ઓળખવાની કોશિશ કરીશ, મારા આત્મતત્વને જાણવાની કોશિશ કરીશ. પરી ચારે બાજુથી, ઉષણ એટલે વસન કરવું, રહેવું. આપણે ઉપવાસ કરીએ છીએ પણ ઉપવાસના અર્થને ભૂલી ગયા છે. ઉપવાસ, ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું, આત્માની નજીક રહેવું. આખા વર્ષની અંદર આપણે હંમેશા ભોજનની નજીક રહ્યા છીએ. આપણે જો બધી જ આખા વર્ષની ભોજનની કથાને લખતા રહીએ લખતા રહીએ તો 45 આગમ કરતા એ વધુ મોટું આગમ થઈ જાય. કયું પુરાણ? ભોજન પુરાણ. ભોજન પુરાણ આપણું. અને આપણે ત્યાં સૌથી રેસીપી બુક્સ હોય, આ હોય તે હોય, બધું હોય. સવાર પડે આપણે નક્કી કરીએ કે આ ખાવાનું, તે ખાવાનું, પેલું ખાવાનું. પર્યુષણની અંદર કહે છે કે આટલી કથા, 8 દિવસ ભોજનની કથા, ખાવાની કથા, આહારની કથા એક સમાપ્ત કરો. કરવી પડે તો વ્યવહારમાં બેઠા છીએ એટલા પૂરતી કરવી પડે. બહુ સરસ વાત શાસ્ત્રની અંદર એક કરી છે કે જ્યારે આત્મની જાગૃતિ થઈ જાય, આત્મતત્વ પ્રત્યેનો જાગરણ ભાવ આવી જાય, ત્યારે શું ફરક પડે, કેવો ફરક પડે કે કોઈ એક માણસ ખરેખર આત્મ જાગૃત છે જેનો, એ માણસનો, અને એક માણસ જે વ્યવહારમાં ખૂંપેલો છે, એ માણસની ક્રિયાની અંદર ફેર શું હોય? શું એક માણસ આત્મતત્વ પામી ગયો હોય અથવા આત્મતત્વને પામવાની ઝંખના વાળો હોય તો એ પાણી પીવે તો એ પાણી પીતી વખતે એનામાં શું ફેર હોય? અને એક સામાન્ય માણસ પાણી પીવે ત્યારે એનામાં શું ફેર હોય? એ બોલે ત્યારે કેવો ફરક હોય? એ વાત કરે ત્યારે શું હોય? આ એક બહુ મોટો ક્રિટિકલ ક્વેશ્ચન શાસ્ત્રકારોએ ઉભો કર્યો છે કે ભેદ શું હોય? એ બી પાણી પીવે છે, આ પણ પાણી પીવે છે, આ પણ ખાય છે, પેલો પણ ખાય છે, એ પણ કાર ચલાવે, આ પણ કાર ચલાવે, ફેર શું? તો કે ફેર એક બહુ મોટો ફેર છે. ક્રિયા તો એની એ જ થાય, ખાવું, પીવું, રહેવું, બોલવું, હસવું, કે એ જ રીતે બેઠો હોય. એક માણસ આત્મજ્ઞાની હોય, એ આત્મજ્ઞાની પણ ખુરશી ઉપર એ જ રીતે બેઠો હોય જે રીતે મૂર્ખ માણસ બેઠો છે, એ જ રીતે બેઠો હોય. ફરક કશો નથી હોતો. પણ શાસ્ત્રકારોએ કહ્યું કે એક બહુ મોટો ફરક છે. એ બહુ મોટો ફરક એ છે કે જે જ્ઞાની છે, જેને આત્મતત્વનો બોધ થયો છે અથવા આત્મતત્વને પામવાની તાલાવેલી છે, એ માણસના જીવનની અંદર કોઈ પણ ક્રિયા, જે ક્રિયાઓ કર્મબંધનની ક્રિયાઓ છે, જે વ્યવહારની ક્રિયાઓ છે, જે જીવનની અન્ય ક્રિયાઓ છે, એ ક્રિયાઓ કરતી વખતે એનો વ્યવહાર તપ્ત લોહ પદ ન્યાસ તુલ્ય છે. શું કહે છે? તપ્ત લોહ પદ ન્યાસ તુલ્ય. તપ્ત એટલે તપેલું, અત્યંત ઉષ્ણ, અત્યંત ગરમ, અત્યંત હીટ, હોટ થઈ ગયેલું એવું એક મોટું શીટ હોય, એક બહુ મોટી પ્લેટ હોય, અને તમારે એના ઉપરથી ચાલીને જ જવું પડે. અને તમે તમારા મિત્ર સાથે હો ત્યારે એ પ્લેટ ઉપરથી પગ મૂકીને ચાલવાનું હોય, જે તપાવેલી પ્લેટ હોય, લોઢાની પ્લેટ હોય, એના ઉપર તમે તમારા મિત્ર સાથે ચાલી રહ્યા હો ત્યારે વાત કરતા કરતા, હસતા હસતા, ધીરે ધીરે, આનંદ કરતા કરતા ચાલશો કે પહેલો પગ મૂક્યો ન મૂક્યો, પાછો ઉઠાવ્યો, કઈ રીતે ચાલશે? તો કહે છે કે એ પગ મૂકશે પણ પગ નહીં મૂક્યા જેવો. એ ક્ષણ મૂક્યો, ઉઠાવ્યો, મૂક્યો, ઉઠાવ્યો, મૂક્યો, ઉઠાવ્યો અને નીકળી જશે. એવી રીતે જેને આત્મજ્ઞાન થયું છે એને સંસારની ક્રિયા કરવી પડશે, એટલે કરશે ખરો પણ એ અંદર ખૂંપશે નહીં, એનાથી મુક્ત થઈ જશે. તપ્ત લોહ પદ ન્યાસ. આવી સ્થિતિ, આવો ભાવ એ 8 દિવસ લાવવાનો છે. 8 દિવસ માટે, 4 દિવસ માટે એટલો વિચાર કરો કે હું માત્ર આ ધર્મની આ બધી ક્રિયાઓ જ્યારે જ્યારે કરીશ ત્યારે હું આટલું કરીશ. આ કોણે કહ્યું? પરમાત્માએ કહ્યું. પરમાત્માએ કહું તો પરમાત્માના વચન ઉપર વિશ્વાસ પેદા કરે થાય એ પ્રશ્ન છે કે આપણે કોઈનું માનતા નથી. આપણો જે જીવનનો જે વ્યવહાર છે એવો છે કે આપણે કોનું માનીએ, કોઈ શંકા ઉભી થાય કોને પૂછીએ. શાસ્ત્રકારોએ તો જવાબો આપી દીધા છે અને પછી ક્યારેક આપણે વાંચી લઈએ એટલે આપણને ખબર પણ પડવા માંડે, પણ ગોઠેલા પ્રશ્નોના જવાબો બહુ સફળ થતા નથી. એને અનુભવવા પડે, એને પચાવવા પડે, એને ચાવી 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 એક રસ કરવા પડે. શાસ્ત્રકારોએ તો એ કહ્યું કે આપ્ત પુરુષ એ જ સૌથી શ્રેષ્ઠ છે અને એનું વચન ક્યારેય ખોટું હોઈ શકે જ નહીં, આવું શાસ્ત્રકારોનું વચન. પણ હવે આપણે પરીક્ષા કરવાની છે કે શાસ્ત્રકારોને આવું કહેવાની જરૂર કેમ પડી અને આવું માની કેમ લઈએ. આજનો જમાનો તો તર્કનો જમાનો છે. આજના જમાનામાં આપણે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ વાત, વાય કેમ, આમ આવું કેમ, એ પ્રશ્ન આપણા મનની અંદર ઉદ્ભવે છે. પણ આ શાસ્ત્રકારોએ તો 2500 વર્ષ પહેલા એ પ્રશ્ન ઉભો કર્યો હતો. આપતાની વાત આવી ત્યારે કે ભગવાન તમને અમે માની લઈએ એવું કેમ બને, કેવી રીતે માની લઈએ. અમે બુદ્ધિશાળી છીએ, તમે બુદ્ધિશાળી હતા તો અમે બુદ્ધિશાળી છીએ, અમે શું કામ માની લઈએ. બહુ સરસ વાત કરી એટલે કોણે, સમંત ભદ્રાચાર્ય કહ્યું કે દેવાગમ નભોયાન ચામરાદિ વિભૂતય નાતસ્વમસિનો મહાન. દેવાગમ એટલે એ ભગવાન, તમે જયારે સમૂહ શરણમાં બેઠા હો, બિરાજતા હો, ત્યારે આકાશમાંથી દેવો આવે, કેટલાક દેવો દુંદુભી વગાડે, કેટલાક દેવો પુષ્પવૃષ્ટિ કરે, કેટલાક દેવો ચામર ઢાળે, શું આ બધું છે એટલે અમે તમને મહાન ગણીએ. આ 2000 વર્ષ પહેલા શાસ્ત્રકારોએ કરેલા ચિંતનની અંદર આ વાત આવી છે કે તમારી પાસે આ બધું છે એટલે અમે તમને મહાન માણીએ. તમારા ઘરના ફ્રન્ટ યાર્ડની અંદર બહુ મોટી મોટી મોંઘી મોંઘી ગાડીઓ પાર્ક કરેલી છે એટલે અમે તમને માનીએ, એટલે તમને જ્યારે સેન્ટરમાં આવો ત્યારે પહેલી હરોળમાં પહેલી ખુરશી ઉપર બેસાડીએ. શું કહે છે દીપિકાબેન, એ કહે છે કે દેવાગમ, દેવોનું આગમન થાય છે એટલા માટે અમે તમને મહાન ગણીએ. નભોયાન, તમે જ્યારે ચાલો ત્યારે કમળ ઉપર ચાલો છો, સુવર્ણ કમળ ઉપર ચાલો છો, અને સુવર્ણ કમળ ઉપર ચાલો છો એટલે તમારા પગ જમીનને અડતા નથી અને તમે જમીનથી ઊંચા ચાલો છો એટલે અમારા માટે મહાન છો. ચામર આદિ વિભૂત, તમને બધા ચામર ઢાળે છે, રાજાઓ પણ તમને વંદન કરે છે એટલે અમે તમને વંદન કરીએ. તો કહે છે કે ના, અમે એવા સામાન્ય બુદ્ધિના, એટલે સામાન્ય બુદ્ધિવાળા કેવા કહેવાય કે ટોળું ભેગું થાય એટલે એને મહાન ગણવા માંગીએ. આપણે સૌથી શ્રેષ્ઠ મહારાજ કોણ, તો કે જેની સભામાં 1000 માણસો ભેગા થયા હોય એ શ્રેષ્ઠ. પછી એ આપણું લક્ષ્ય બની જાય. તો કહે છે કે અમે એવા સામાન્ય મતીવાળા નથી. શાસ્ત્રકારો કહે છે અમે એવી સામાન્ય મતીવાળા નથી, અમે એના કારણે તમને પગે નથી લાગતા. અમે તમને પગે લાગીએ છીએ એનું કારણ કે અસત્ય બોલવા માટેના જે કારણો છે એ કારણોને તમે નાશ કરી દીધો છે. અસત્ય બોલવા માટેનું જે સૌથી મોટામાં મોટું કારણ એ મોહનીય કર્મ, અને એ મોહનીય કર્મ ઉપર તમે સૌથી પહેલો મારો ચલાવ્યો અને એને કાપી નાખ્યું, એને નષ્ટ કરી નાખ્યું, અને જેનામાં મોહનીય કર્મ નથી એને અસત્ય બોલવાનું ક્યારેય કશું કામ પડતું નથી. જેનામાં રાગ નથી અને જેનામાં દ્વેષ નથી એ કઈ રીતે ખોટું બોલી શકે. પરમાત્મા તમે તો સૌથી પહેલા રાગ અને દ્વેષને જીત્યા અને તેથી વિતરાગી કહેવાયા, અને વિતરાગી છો એટલે તમારી વાણીની અંદર સત્યતા છે, અને એ વાણીની અંદર સત્યતા છે એટલે તમારી વાણી અમારા માટે અહો ઉપકારી છે, અતિ ઉપકારી છે. એના સિવાય આ જગતની અંદર બીજું કોઈ મોટો ઉપકાર કરી શકે એમ નથી. આ ઉપકારીની વાણી, કારણ કે જે બધા જ દૂષણોને ઉત્પન્ન કરનાર કારણો હતા એ કારણોને હટાવી દીધા છે, અને કારણો હટી જાય તો કાર્ય થાય નહીં, ક્યારેય ના થાય. તમે અસત્ય બોલવાના તમામ કારણોને દૂર કરી દીધા છે, તો હે પરમાત્મા, તમારું વચન અમારા માટે પૂજનીય છે. એનું કારણ એ જ છે કે તમે યથાર્થ વક્તા છો, જેવો પદાર્થ છે એવું કથન કરો છો, જેવું જે છે તેવું કથન કરો છો. એને ક્યારેય પણ બોલવાની અંદર કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન હોવાને કારણે કોઈ આવરણ આવતું નથી. આવા પરમાત્માએ જ્યારે આ પર્વનું વિધાન કર્યું છે, તો એ પર્વના વિધાન પાછળ કંઈક બહુ મોટું રહસ્ય છે, એ વાતને આપણે સ્વીકારવા. એટલે પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ, પુરુષ વિશ્વાસ બની જાય. પુરુષ ઉપર એટલે કે પરમાત્મા ઉપર વિશ્વાસ થાય તો એના વચન ઉપર વિશ્વાસ આવે, અને વચન ઉપર વિશ્વાસ આવે તો એમણે કહેલા કાર્યો કરવાની અંદર વિશ્વાસ આવે, એમણે કહેલી વાતને આચરણ કરવાનું મન થાય. અને વ્યવહારમાં પણ એમ કહ્યું છે, જગતની અંદર આપણે જોયું છે કે આપણને પ્રિય હોય એવી વ્યક્તિની વાત માનવી અને કરવી આપણને ગમે છે. આપણને એમ થાય કે આને હું આ ગમે છે તો એવું કરું તો એ વધુ ખુશ થશે. તો પરમાત્માને ગમે એવું કરીએ તો આપણું કલ્યાણ થાય. તો પરમાત્માએ જીવના કલ્યાણ માટે આ પર્વનું વિધાન કર્યું છે કે આ પર્વની અંદર આરાધના કરવી જોઈએ. આરાધનાનું મુખ્ય લક્ષ્ય તો આત્મા છે, પણ આત્મા સુધી પહોંચવા માટેની બધાની એક સરખી યોગ્યતા નથી, એના માટેની અલગ અલગ યોગ્યતા છે. કોઈક એક ડગલું ચાલીને થાકી જાય છે, અને કોઈક હજારો ડગલા ભરી દે તો પણ શક્તિનો એટલો બધો તરવરાટ છે કે હજુ બીજા હજારો પગલા દોડી શકે, કોઈ કૂદકો મારી શકે અને કોઈક ઊંચી છલાંગ ભરી શકે. તો એટલા માટે એમણે અનુષ્ઠાનોનું વિધાન કર્યું કે અનુષ્ઠાનો કરવાથી આપણા જીવનની અંદર ધીરે ધીરે આત્મજાગૃતિ કેળવાય છે. હજુ તો આત્મજાગૃતિ કોને કહેવાય એની ચર્ચા આપણે નથી કરી, ધીરે ધીરે એના ઉપર આપણે આગળ વધીશું. એક લક્ષણ અને બીજું અનુષ્ઠાનો. પર્યુષણ માટે એમણે પાંચ મહત્વના અનુષ્ઠાનો આપણી સમક્ષ મૂક્યા, અને પર્યુષણ દરમિયાન આ પાંચ અનુષ્ઠાનો અવશ્ય મેવ, વત્તા ઓછા શક્તિ અનુસાર અવશ્ય મેવ કરવા જોઈએ. એમાંનું પહેલું અનુષ્ઠાન છે એ અમારી પ્રવર્તન. અમારી શબ્દ એનો અર્થ થાય છે અ એટલે નહીં, મારી એટલે હિંસા. હિંસા ન કરવી અને એનું પ્રવર્તન કરાવવું, એટલે બીજાને પણ અહિંસાનું પાલન કરવાનું મન થાય તેવું આયોજન કરવું. આપણે સ્વયં તો અહિંસાનું પાલન કરવું, પણ બીજાને પણ અહિંસાનું પાલન કરવાનું મન થાય એવી આપણે ક્રિયા કરવી. જૈન શાસ્ત્રની અંદર સૌથી વધુ મોટામાં મોટો મહિમા ગાયો હોય તો એ અહિંસાનો મહિમા છે. આચાર્ય સૂત્ર તમે જુઓ, દસ વૈકાલિક સૂત્ર જુઓ, ઉત્તરાધ્યન સૂત્ર જુઓ, અહિંસાની જે વાત કરી છે એ વાત અન્ય ક્યાંય તમને જોવાની. ગાંધીજીએ સ્વયં કહ્યું કે જૈન ધર્મની જે અહિંસા છે એ અહિંસા જગતની સૌથી શ્રેષ્ઠ અહિંસા છે, અને પ્રત્યેક જૈનનું કર્તવ્ય છે કે એ અહિંસાને જગતના ચોક સુધી લઈ આવે. ગઈકાલે આપણે વાત કરી હતી કે આપણી પાસે કોઈનું હીરો છે, પણ એને ચીતરે લપેટીને ફેંકી દીધો છે, અને લોકો પાસે પથ્થરનો ચમકતો ટુકડો છે, પણ એને એવી રીતે હાઈલાઇટ કર્યો છે કે તમને એમ લાગે કે આ કોઈનું કરતા પણ મૂલ્યવાન રત્ન છે. વાંક આપણું છે કે આપણે એ અહિંસાને ઓળખી નથી. અહિંસા કોને કહેવાય એની આપણે ચર્ચા સુદ્ધા આપણે કરતા નથી. આપણી અહિંસા એટલે એટલું જ છે કે જીવને મારવો નહીં, એ અહિંસા છે જ. એ અહિંસા નથી એવું નથી, એ અહિંસાની સ્થૂળ વ્યાખ્યા છે, સૌથી સ્થૂળ વ્યાખ્યા. સૂક્ષ્મ વ્યાખ્યા તો એનાથી ઘણી બધી આગળની છે. આચાર્ય હરિભદ્રસુરી મહારાજની વાત કરીએ, આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજીની વાત કરીએ, આચાર્ય હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની વાત કરીએ, અને વર્તમાનની અંદર પણ ઘણા અનેક સાધુ ભગવંતો છે જેના જીવનની વાત કરીએ, તો એક વસ્તુ આપણી સમક્ષ આવે છે, તે એ છે કે જીવનની અંદર અહિંસાનું પાલન. આ અહિંસાનું પાલન જે રીતે સાધુઓ કરે છે તે રીતે આજના જગતની અંદર આપણને ખરેખર આશ્ચર્ય થાય કે આવું જીવન, આવી અદ્ભુત જીવન શૈલી એ કેવી રીતે સંભવિત બની શકે. આ અમારી પ્રવર્તન, અમારીનું પાલન, અમારી એટલે કે અહિંસામય જીવન એ કેવી રીતે જીવી શકાય એનું એક દ્રષ્ટાંત ખાલી એક મહારાજ સાહેબને આપણે લક્ષ્યમાં રાખીએ, આદર્શ તરીકે આપણે જોઈએ, તો આપણને ખ્યાલ આવશે કે એ જીવન કેટલું ઊંચું છે. આપણે પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાયની વાત કરીએ છીએ, છ કાયના જીવોની વાત કરીએ છીએ, છ કાયના જીવોની અંદર જીવન છે, આત્મા છે, એ આપણે વાત કરીએ છીએ, આ બધી વાતો કરીએ છીએ, પણ એની વિરાધના ના થાય, એની હિંસા ના થાય, અને હિંસા કરવી પડે તો પણ એ હિંસા કરતી વખતે એ જીવને એવું થાય કે આ નથી કરવું પણ કરવું પડે છે. કોઈ દિવસ આપણને એવું થાય કે આપણે જે ગેર ગાર્બેજ કેન જેની અંદર આપણું એઠું જૂઠું પડ્યું છે એ કેટલા દિવસ સુધી પડ્યું રહેશે, અને એટલા દિવસ સુધી એની અંદર સમૂર્છિન જીવો તો ઉત્પન્ન બે ઘડી પછી તરત જ થઈ જાય, પણ સ્થૂળ જીવો કેટલા ઉત્પન્ન થઈ જાય. ક્યારેક તમે ગાર્બેજ કેન લઈ જનાર ટ્રક આવે એ પહેલા એ આખું ખોલીને જુઓ તો ખ્યાલ આવે કે એની અંદર કેટલી જીવોત્પત્તિ થઈ ચૂકી છે, અને એ જીવોત્પત્તિનું નિમિત્તક હું છું એવું ક્યારેય આ જીવને લાગ્યું છે ખરો? આ જીવને એવો ભાવ ઉત્પન્ન થયો છે ખરો? દમદંત મુનિ છે, એક દમદંત મુનિ મહાભારતના સમયના એક મુનિ છે, એ મુનિ વાહણમાં બેસીને નદી પાર કરી રહ્યા હતા, અને એ વખતે આ દમદંત, દમ એટલે પોતાના જીવનની અંદર કષાયોને દમન કરી દેનાર, જીતી નાખનાર, અને દંત એટલે જેમણે કાંતિ, સંયમથી જે કાંતિ ઓપી રહ્યા છે, એટલે જેનો સંયમ એટલો બધો ઊંચો છે, અને એની પ્રશંસા છે દેવો સુધી પહોંચી કે આ જગતની અંદર સૌથી શ્રેષ્ઠ જો સંયમ પાલનની અંદર કોઈ હોય તો આ દમદંત મુનિ છે. એટલે કેટલાક દેવોને એમ થયું કે માણસ તો દેવોથી ચડિયા તો થોડો હોય, માણસ ક્યારેય ચડિયા તો નહીં, અમારી પાસે, દેવો પાસે શક્તિ છે, અમે ધારીએ તે કરી શકીએ, અમે ધારીએ ત્યાં જઈ શકીએ, આ શું કરી શકે? આજે આપણે એની પરીક્ષા કરીએ. તરત એ પૃથ્વી પર આવે છે. પેલા મહારાજ નદી પાર કરી રહ્યા હતા, હોડીમાં બેઠા હતા, અને દેવોએ એને ઉચક્યા અને ભાલાથી એના શરીરને વિંધી નાખ્યું, આકાશમાં અને આકાશમાં ભાલાથી એનું શરીર વિંધી નાખ્યું, અને શરીરમાંથી લોહીના ટીપા પેલી નદીની અંદર પડવા લાગ્યા. આ દેવોને એ પરીક્ષા કરવી હતી કે અચાનક એકદમ એને ઉછાળ્યા છે એટલે હતપ્રભ થઈ જશે, એકદમ બેબાકડા થઈ જશે, અને એ વખતે એમને આ માણસી કે આ ભાલાથી એના શરીરને વિંધીશું એટલે અત્યંત ક્રોધાયમાન થઈ જશે કે આ કોણ નાલાયક એવો પાછું કે આવી રીતે મને પરેશાન કરવા. પણ બન્યું ઉલટું, તદ્દન ઉલટું બન્યું. દેવ આશ્ચર્ય પામ્યા કે એના શરીરમાંથી લોહીની ધારા પડતી હતી, એ પાણીમાં પડી રહી હતી, ત્યારે એ દમદંત મુનિ એમ વિચારવા લાગ્યા કે મારું લોહી તો ઉષ્ણ એટલે ગરમ છે અને અપકાયના જીવો શીત છે, ઠંડા છે. એ વખતે મારા લોહીના ગરમ ટીપાથી આ અપકાયના જીવોને કેટલી કિલામણા થતી હશે. હું મિચ્છામી દુકડમ કહું છું એ જીવોને. આ આત્મ કેન્દ્રિત જીવન થયું કહેવાય કે એ આત્માને કેન્દ્રમાં રાખીને કે એક મારો આત્મા છે જેવો એવો જ બીજાનો પણ આત્મા છે, એને પણ દુઃખ ના પહોંચવું જોઈએ, એને પણ પીડા ના થવી જોઈએ. દેવો પ્રગટ થયા, માફી માંગી કે અમે જે વચન કહેવાયા હતા એના ઉપર ભરોસો ન કર્યો અને આપને આવી બધી આટલી બધી પીડા આપી. કેટલું ઊંચું જીવન, અહિંસાની કેટલી પરાકાષ્ઠા કે બીજાના નિમિત્તે પોતાના શરીરમાંથી નીકળતી લોહીની ધારાના ટીપા અપકાયના જીવોને કિલામણા આપનારા બનશે. આપણે તો નાવા જઈએ, રોજ શાવર શરૂ કરીએ, ઠંડુ પાણી આવે, પછી પાછું ગરમ આવે, ફરી પાછું ઠંડુ કરીએ, આ મિક્સ થાય એટલે કેટલા જીવોને ખિલામણા થાય. આપણી એક ટેવ છે, આપણો એક આદત છે, એ આદત પ્રમાણે આપણે જીવીએ છીએ. પણ ક્યારેય એ જીવોની દયા, અપકાયના જીવોની દયા આપણે વાત કરીએ છીએ, આપણે રોજ સાત લાખ પ્રતિક્રમણમાં બોલીએ છીએ. સરળતમ સૂત્ર છે, સહેલામાં સહેલું સૂત્ર છે, એ સૂત્રના અર્થો શીખવા જવા પડે એવા નથી કે સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ સેવકાય, સાત લાખ વાવકાય. જીવોની સંખ્યા ગણાવી છે, જીવોની યોનિઓ ગણાવી છે કે આટલા પ્રકારના જીવો છે. પણ ક્યારેય નાતી વખતે, ક્યારેય અપકાયનો ઉપયોગ કરતી વખતે, ક્યારેય એનો દુરુપયોગ કરતી વખતે એવો ભાવ તો નથી આવ્યો કે મારા નિમિત્તે આ જીવોને હું પીડા આપી રહ્યો છું, એવો ભાવ તો નથી. તો એક મુનિ જ્યારે જીવન જીવે છે ત્યારે આપણે વિચાર કરીએ કે સવારથી સાંજ સુધી અને બીજા દિવસ સવાર સુધી કેટલું પાણી વાપરે છે. એક મુનિ જેને દીક્ષા લીધી છે, સાધુ બની ગયા છે, પછી કોઈ પણ હોય, સ્થાનકવાસી હોય, તેરાપંથી હોય કે શ્વેતાંબર મૂર્તિ પૂજક હોય કે દિગંબર મુનિ હોય, એ મુનિ એક દિવસની અંદર કેટલું પાણી વાપરે અને એક ગૃહસ્થ એક દિવસની અંદર કેટલું પાણી વાપરે. લીટર પ્રમાણે આપણે ગણતરી મૂકીએ તો દીપિકાબેન કેટલું પાણી છે. આપણે મિનિમમ એટલે અંદાજ મૂકે છે જે આજના આ એન્વાયરમેન્ટના જે વિદ્વાનો છે એવો અંદાજ મૂકે છે કે એક માણસ રોજનું, શહેરમાં રહેતો એક માણસ રોજનું એવરેજ 400 લિટર પાણી વાપરે છે અને એક મુનિ 20 લિટર પાણીમાં પોતાનું જીવન વિતાવે છે. કેટલો ફરક! તો કોણ વધુ એડવાન્સ કહેવાય, બગાડનાર કે ઓછું વાપરનાર? કેમ મહેન્દ્રભાઈ આજે તમે ચૂપ થઈ ગયા છો? તો આપણે એ દ્રષ્ટિએ મુનિને ક્યારેય જોયા નથી. જો આ દ્રષ્ટિએ મુનિને જોઈએ કે જેનું પ્રત્યેક પગલું, પ્રત્યેક કદમ જીવોના કલ્યાણનું, પોતાના જીવનની અંદર પોતા દ્વારા મિનિમમમાં મિનિમમ જીવ હત્યા થાય. આવું બહુ સરસ એક વાત કરી છે ભગવતી સૂત્રની અંદર પરમાત્માએ. એમ કહ્યું કે સાધુ ભગવંતો જ્યારે પોતાના વસ્ત્ર જીર્ણ થઈ જાય ત્યારે શું કરે? હવે પહેરી શકાય એવા નથી. જીર્ણ એટલે બહુ જર્જરિત થઈ ગયા હોય, પહેરવા પહેરે તો અંગ પ્રત્યંગ દેખાય, એટલા બધા જીર્ણ થઈ ગયા હોય. તો એને ફાડીને પલટાવી દેવા પડે, પલટાવી દેવા એટલે એવી જગ્યાએ, એવી નિર્દોષ ભૂમિમાં નાખી દેવાના કે જેથી આપોઆપ પછી એ નષ્ટ થઈ જાય. હવે એ વખતે કે જ્યારે ફાડે ત્યારે શું કરે? તો કે ફાડતી વખતે આમ ફટાફટ પાડે નહીં. તો કે કેમ ફટાફટ ના પાડે? તો કે ફાડે ને ત્યારે ચરર અવાજ થાય, એ ચરર અવાજ થાય એ આ ચૌદે રાજલોકની અંદર એ ફેલાય એ અવાજ, અને ફેલાય એટલે એના કંપનથી વાયુકાયના જીવોને પીડા થાય. એટલે એ ફાડતી વખતે પણ એટલો ખ્યાલ રાખે કે મિનિમમ અવાજ થાય. અને આપણે ટીવી વિડીયો સ્ટીરિયો ચાલુ કરીએ એટલે, અને નવી ગાડી લઈને નીકળ્યા હોઈએ, અને આપણી સમજ આપણે ઇન્ડિયાની વાત કરું છું, અહીંયા ખબર નથી શું કરે, પેલો સ્ટીરિયો ગાડીની અંદર હોય એટલો મોટો ધમધમાવે કે બીજા ન ખબર ના પડે તો પણ એનું ધ્યાન આકર્ષિત થાય. તો આપણે પશુ છીએ કે માનવ છીએ એક બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ જાય છે કે આત્મકેન્દ્રિત જીવન છે આપણું કે આપણું જીવન માત્ર સ્વાર્થ કેન્દ્રિત છે. અમારી પ્રવર્તનની આ વાત જ્યારે નીકળે છે ત્યારે આપણને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવનની અનેક અનેક ઘટનાઓ આપણને યાદ કરવાની છે, અને એ દ્વારા આપણે સ્થૂળથી સૂક્ષ્મ અહિંસાનું પાલન કરવાનું છે. સ્થૂળ અહિંસા અને સ્થૂળ એટલે મોટી અહિંસાનું પાલન, એટલે કે કોઈ જીવને મારવો નહીં, જાણીબૂઝીને ન મારવું, અજાણતા પણ ન મરાય એવી જાગૃતિ રાખવી, અને સાથે સાથે સૂક્ષ્મ જીવોની હત્યા ન થઈ જાય તેનો પણ ખ્યાલ રાખવો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે જોયું કે જગતની અંદર સૌથી મોટામાં મોટો જો ધર્મ હોય તો એ અહિંસાનો ધર્મ છે. એનું તાત્વિક સ્વરૂપ એવું છે, હવે તાત્વિક સ્વરૂપની વાત કરીએ છીએ આપણે, કે તાત્વિક સ્વરૂપ એવું છે, અને આચાર્ય સૂત્રની અંદર એ વાત કરી કે કોઈ પણ જીવની હત્યા તમે કરવા તૈયાર થાવ છો, તમે કોઈ જીવની હત્યા કરી નાખો છો, મારો છો, ત્યારે તમે એ જીવને મારતા નથી, તમે તમારી જાતને મારો છો. હવે પ્રશ્ન તો એ ઉપસ્થિત થાય કે આ બધું કહ્યું એ સત્ય હોવું જોઈએ, પાછું એને પ્રૂવ કરવું પડે. તો કે સૌ કોઈને પણ મારવા માટે તમારા જે ઉત્તમ સમતા ભાવો છે, ઉત્તમ મૈત્રી ભાવો છે, એનો પહેલા ઘાત કરવો પડે. પહેલા તમારે તમારી જાત ઉપર ઘાત કરવો પડે, પછી બીજા ઉપર ઘાત થાય છે. એટલે સ્વનો ઘાત પહેલા છે, પરનો ઘાત પછી છે. અને પરનો ઘાત કરો છો ત્યારે પણ તમે પરનો ઘાત નથી કરતા, સ્વના ઘાતનું આમંત્રણ આપી રહ્યા છો. કેમ કે આજે એ કીડી છે, આવતીકાલે તમે એ જ ભવની અંદર પાછા કીડી બનશો, અને જે કીડી છે એ આવતા ભવની અંદર મનુષ્ય બનશે અને તમને મારશે. આ તો આઘાત અને પ્રત્યાઘાત કર્મનો સિદ્ધાંત છે. જેવું કરો એવું પામો, જેવું વાવો એવું લણો, જેવું વિચારો એવું પામો. આમાં કોઈ આત્માનું કોઈનું પણ એની લાગવત ચાલતી નથી. તમે અમેરિકામાં રહો છો એટલે તમને થોડા બેનિફિટ મળી જાય એવું નહીં કે હું અમદાવાદમાં રહું એટલે ધર્મનગરીમાં રહું છું એટલે મને બેનિફિટ મળી જાય, એવું પણ નહીં. કોણ કેવું વિચારે છે, કોણ કેવું કરે છે. એટલે અહીંયા જ્યારે હેમચંદ્ર સુરી મહારાજે જોયું કે આ જગતનો સૌથી મોટામાં મોટો સિદ્ધાંત અહિંસા છે, તો એનું પાલન થવું જોઈએ, અને પાલન કરવા માટે એને કુમારપાળ મહારાજાને પ્રેરિત કર્યો. પ્રેરિત કર્યો એટલે એને કહ્યું કે જીવનની અંદર કોઈ જીવને આપણાથી પીડા ના થવી જોઈએ, એને મારવું તો ન જ જોઈએ. આ એને ગળસુથીમાં જે માં ગળસુથી પાય એવી રીતે આને કૂટી કૂટીને આ સિદ્ધાંત શીખવાડ્યો. અને આ કુમારપાળ મહારાજા એક દિવસ સામાયિક કરવા બેઠા હતા, અને એ સામાયિક કરતી વખતે એક મકોડો એને કરડ્યો. મકોડાની જાત એવી વિચિત્ર છે કે મકોડા જ્યારે આપણને કરડે છે ત્યારે એની જે દંશ જે એ આ શરીરની અંદર ઘૂસી જાય છે, પછી એને તમે હટાવવા જાઓ તો હટે નહીં, એને ખેંચવા જાઓ તો મરી જાય. કુમારપાળ મહારાજા વિચાર કરે છે કે શું કરવું, મકોડાને બચાવવો તો છે જ, એમને એટલી ચામડી ઉખાડીને બાજુ પર નથી કે મકોડાને મારવાના દેવું. અહિંસાની આ પરાકાષ્ઠા કે અમારી પ્રવર્તન જીવનનો પ્રત્યેક કદમ જેટલી પણ શક્ય છે એટલી અહિંસા હું પાળીશ. તમે વિચાર કરો શાંતિનાથ ભગવાનનો મેઘરથ ભાવ પૂર્વનો કબૂતરને બચાવવા માટે શું કરે છે. બહુ પોતાનું માંસ પેલા કબૂતરને બચાવવા માટે જયારે દેવ આવે છે કે આ મારો આહાર છે તું મને મારો આહાર આપી દે. રાજા છે, રાજ ન્યાય નીતિથી કરનાર રાજાને પેલાને આપવો પડે આહાર, પાછો આપવો પડે. પેલો કહે છે કે હું તને માંસના બદલાના માંસ ના લઉં, મને તો જીવિત માંસ જોઈએ. તો કે મારું જીવિત માંસ આપ. દેવે પરીક્ષા કરવી હતી એટલે કબૂતરનું વજન વધારતા જાય વધારતા જાય. છેવટે આખું શરીર મૂકી દીધું રાજાએ કે લે હું મારો એક કબૂતરને બચાવવા મારો પ્રાણ આપી દઈશું. અહિંસાની આ પરાકાષ્ઠા આટલી કે એક જીવ પણ જો બચી જતો હોય મારા કારણે તો મારું જીવન ધન્ય છે. એક જીવની રક્ષા થઈ જાય. તો હવે કુમારપાળ મહારાજાએ જ્યારે આ કોટી અહિંસાનું પાલન કર્યું પણ હેમચંદ્રાચાર્ય મહારાજને તો હજુ વધુ અહિંસા પાળવી હતી. એટલે એને એનો જે સૈન્યની અંદર હાથીઓ હતા ઘોડાઓ હતા એનો પશુ બળ હતું એ બધાને જ્યારે પાણી પીવડાવે ત્યારે ગાળીને પીવડાવે, ગાળ્યા વગર પાણી ના પીવડાવે. સારું કેટલું થયું ચલો, પણ તોય હેમચંદ્રશ્રી મહારાજને હજુ પણ અંદરથી હતું કે આજ જે કુમારપાળ મહારાજાનું શાસન છે ત્યાં અહિંસાનું પાલન એવું થવું જોઈએ કે માણસોના જીવનની અંદર અહિંસા વણાઈ જવી જોઈએ, અહિંસા એ ઓતપ્રોત થઈ જવી જોઈએ. અને અહિંસામય જીવન પછી ત્યાં ધર્મનો કોઈ બાદ નહીં. કોઈ જૈન હોય તો જ અહિંસાનું પાલન કરે એવું નહીં, નોન જૈન હોય કોઈ પણ ધર્મ પાળતો હોય પણ એની અંદર અહિંસાના લક્ષણો સંસ્કારો ઊંડા ઉતરવા જોઈએ. અને એ ઊંડા ઉતારવા માટે એણે કુમારપાળ મહારાજાને એ સમજાવ્યું કે તમે જગત આ તમારા રાજ્યની અંદર જ્યાં તમારું સામ્રાજ્ય છે એ સામ્રાજ્યની અંદર એવો નિયમ કરો, એવો રૂલ બનાવો કે કોઈને મારવો નહીં એટલું જ નહીં પણ હિંસક ભાષાઓનો પ્રયોગ પણ નહીં કરવો, હિંસક શબ્દનો પ્રયોગ પણ નહીં કરવો. કે મારવું અને કાટવું કાપવું એવા શબ્દો પણ નહીં બોલવા. હવે આવી વાત આવે ત્યારે શાક કાપવું, તમે ગુજરાતની બહાર જાઓ તો કે સબ્જી કાપ રહ્યા હે, તમે પૂછો ક્યાં કર રહા હે તો કે સબ્જી કાપ રહા હું, અને ગુજરાતમાં તમે પૂછો તો શું કહેશે તમારું. આ ક્યાંથી આવ્યું? આ કુમારપાળ મહારાજાના વખતથી આવ્યું કે હિંસક શબ્દાવલીનો પણ પ્રયોગ નહીં કરવો. કેમ કે શબ્દાવલી મારવા કાપવાની ઉપયોગ કરતા ઈશું તો આપણી અંદર એ શબ્દો પણ હિંસાનું નિમિત્ત બની શકે, એનાથી આપણને પણ હિંસા કરવાના ભાવ પેદા થઈ શકે. આવું ન થાય એટલા માટે એમણે આ પ્રચાર કર્યો. અને એના કારણે તમે જુઓ કે આજે જે ગુજરાત કુમારપાળ મહારાજાનું ગુજરાત આપણે લેવાનું તો કુમારપાળ મહારાજાના સમયમાં એની સત્તા ગુજરાતની સત્તા છેક જયપુર સુધી, આ અહીંયા આ બાજુ માળવા સુધી અને નીચે કન્નડ સુધી, આટલો આખો પ્રદેશ તમે એ કુમારપાળ મહારાજાનો હતો. ત્યાં અહિંસાનું પ્રવર્તન થયું હતું. એ અહિંસાના પ્રવર્તનને કારણે આજે તમે ગુજરાતી જુઓ મારવાડી જુઓ કે એ જ્યારે શબ્દાવલીનો પ્રયોગ કરે છે તો મિનિમમ હિંસક ભાષાનો પ્રયોગ છે એની અંદર, હિંસક શબ્દોનો પ્રયોગ ઓછામાં ઓછો છે. એ ક્યારેય એમ નહીં કે સબ્જી કાઢ રહા હું કે એ કર રહા હું વો કર રહા. આ અહિંસાનું અમારી પ્રવર્તનની વાત કે આ 8 દિવસ દરમિયાન આવો સંસ્કાર પાડીએ અને એ વિસ્તરતો વિસ્તરતો આખા વર્ષ દરમિયાન આપણા જીવનની અંદર પહોંચે કે આ 8 દિવસ સુધી હું અમારી નું પાલન કરીશ એટલે અહિંસાનું પાલન કરીશ અને મારી આસપાસમાં જેટલા લોકો છે જ્યાં જ્યાં હું કોઈને કહી શકું છું જ્યાં જ્યાં મારા બોલનો પ્રભાવ છે એને પણ હું કહીશ કે અહિંસા જેટલી પાળાય એટલી આ 8 દિવસ સુધી તો પાળો પાળો ને પાળો. અને એથી જ્યારે હીરસુરી મહારાજનો વખત આવે છે, અકબર બાદશાહના વખતના હીરસુરી મહારાજ થયા, આ અમારી પ્રવર્તનની વાત કેટલી ઊંચી છે અને એની સાથે ધર્મનો જે સૌથી મહત્વનો સિદ્ધાંત અહિંસા છે એ જોડાયેલો છે, અને અહિંસાનું પાલન એ ધર્મના પાલનની અંદર સૌથી મોટામાં મોટું પાલન છે, અને એ જ્યારે પળાય ત્યારે અહિંસાની બહુ મોટી વાત થાય, એ સિવાય શક્ય નથી. શ્રીમદજી અને ગાંધીજી બંને ભેગા થયા એક વાર. ગાંધીજીને ધર્મનો આખો જે માર્ગ દેખાડ્યો એ શ્રીમદજીએ બતાવ્યો કે ધર્મ કેવી રીતે આગળ વધે. ગાંધીજી જ્યારે આફ્રિકામાં હતા ત્યારે ક્રિશ્ચિયન પાદરીઓના પરિચયમાં આવ્યા અને એમની સેવાની જે ઉત્તમતા જોઈ એનાથી એ અત્યંત પ્રભાવિત થયા અને એમણે નક્કી કરી નાખ્યું કે મારે ધર્મ પરિવર્તન કરી દેવું જોઈએ, ધર્મ પરિવર્તન કરી નાખવું. હિન્દુ ધર્મમાં તો કંઈ એવું છે નહીં, સેવા જેવું કંઈ છે નહીં, ક્રિશ્ચિયન બની જવું. એટલે આફ્રિકાના કેટલાક મિત્રોએ એને કહ્યું કે ગાંધીજી તમારી ભાવના તો બહુ ઉત્તમ છે, તમે ખ્રિસ્તી થઈ જાઓ એ ખોટી વાત નથી, પણ પહેલા તો તમે જે ધર્મ પાળો છો એ ધર્મનું પૂરેપૂરું જ્ઞાન મેળવો અને પછી ધર્મ પરિવર્તન કરો તો તમને ઘણું બધું લાભ થશે. આજે આપણા જીવનની અંદર પણ ઘણી બધી એવી ઘટના હોય છે કે આપણે બીજાનો પ્રભાવ જોઈને તરત આપણે બોલવા માંડીએ કે આપણું આ નથી સારું, ના આપણું આ નથી સારું, ના આપણું. એટલે ભાઈ આપણે જાણ્યા વગર જ આપણે આપણી વાતો કરીએ એ બરાબર નથી. ગાંધીજીને કહ્યું કે તમે પહેલા બધું જાણો, અને એ જાણવા માટે એમણે તપાસ કરી તો એમને શ્રીમદજીનું નામ મળ્યું કે ભાઈ આ શ્રીમદ રાજચંદ્ર કવિજી તરીકે ઓળખાતા એ વખતે, રાયચંદ કવિ એને લખો, અને એમને લખ્યું, એમને લખ્યું અને 27 પ્રશ્નો લખ્યા, અને એ 27 પ્રશ્નોના જવાબો આવ્યા, અને એ જવાબ આવ્યા એમાંથી એમને નક્કી કર્યું કે ભાઈ હવે મારે ધર્મ પરિવર્તન નથી કરવું. એમાં મુખ્ય વાત હતી અહિંસા. પછી ગાંધીજી ભારત આવી ગયા, ભારત આવ્યા અને શ્રીમદજીને મળવા, એ વખતે શ્રીમદજી બોમ્બેની અંદર વ્યવસાય કરતા હતા, વ્યાપાર કરતા હતા, અને એમની ઓફિસે એમને મળવા ગયા. શ્રીમદજી એ વખતે ટોપી પહેરેલી હતી, એ ચામડાની ટોપી હતી. ગાંધીજીએ ટકોર કરી કે તમે અહિંસાની વાત કરો છો ને, આ ટોપી કઈ રીતે પહેરી શકો તમે? એ ક્ષણે જ એમને ઉતારી મૂકી દીધી, એ ક્ષણે કે ભાઈ ત્યાગ, મને ખબર પડી ત્યાગ નથી બરાબર, તો હવે એના પ્રત્યેનો મોહ નહીં. આજે આપણને ખબર પડે છે કે આ 8 દિવસ, ઓછામાં ઓછા 8 દિવસ તો અહિંસાનું પાલન કરવું જોઈએ, તો હું મારા જીવનને એવી રીતે તો ઘડું કે જેથી મારા જીવનમાં આ અહિંસાનું પાલન થાય. હું કરાવરાવું, અહિંસાનું પાલન કરવું અને કરાવરાવું, 8 દિવસ લોકોને પ્રેરણા આપું કે અહિંસા પાળજો 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 જીવન. તો આ અમારી પ્રવર્તન છે, અને એ અમારી પ્રવર્તન એ 8 દિવસના સિદ્ધાંત, 8 દિવસના કર્તવ્યોમાંનું પહેલું કર્તવ્ય છે. એના ઉપર આપણે ઘણી બધી વિસ્તારથી વાત કરી શકીએ, પણ આપણે અહીંયા અટકાવીએ છીએ. બીજું કર્તવ્ય છે એ ક્ષમાપના છે, ક્ષમા કરવી. આ 8 દિવસ દરમિયાન આપણે જીવનની અંદર એ જોવું કે મારા દ્વારા કોને કોને પીડા થઈ છે. ક્ષમાને એક જુદી રીતે જોવાની છે, અને ક્ષમા વિશે આપણે થોડીક વધુ વિસ્તારથી વાત કરવાના છીએ છેલ્લા દિવસે, પણ આજે આપણે જ્યારે ક્ષમા વિશે વાત કરીએ છીએ ત્યારે એ વિચાર કરવાનો છે કે મારા દ્વારા કોને કોને દુઃખ પહોંચ્યું છે એ બધાને હું ક્ષમાવી દઉં, ક્ષમા કરી દઉં. શું કરું? આપણે જયારે મંગલાચરણ ની અંદર જે ત્રણ શ્લોકો બોલ્યા એમાંનો જે ત્રીજો શ્લોક છે એ ત્રીજા શ્લોક ની અંદર કહ્યું છે કે કૃતા પરાધેતી જને કૃપા મંથર તારે. આપણે આ હેમચંદ્રાચાર્ય મહારાજે જયારે પરમાત્માની વિતરાગ પરમાત્માની મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિ કરી ત્યારે એક વાત એમાં કરી કે હે ભગવાન તમારી અદભુતતા કેવી છે કે કૃતા પરાજય થી લોકોએ અપરાધ કર્યા, લોકો અપરાધ કરતા ગયા હતા. એક સંગમ દેવ જેની પરમાત્માને જેની સાથે કોઈ લેવા દેવા નહોતી, પરમાત્માએ પરમાત્માના જીવે પૂર્વભૂમિની અંદર એનું કશું બતાડ્યું નહોતું, તો પણ એની પરીક્ષા કરવા માટે આવ્યો અને એક રાતની અંદર 20-20 ઘોર ઉપસર્ગો કર્યા, ભયંકર ઉપસર્ગો કર્યા. આપણે એનો વિસ્તારથી એટલા માટે જોવાનું છે કે જ્યારે ઉપસર્ગો આવે છે અને એ ઉપસર્ગો સાધનાની અંદર કેટલા બધા બાધક હોય છે, પણ સાધકે સાધનાની અંદર આગળ વધવા માટે કેવી રીતે સજ્જ થવું જોઈએ. અનુકૂળ અને પ્રતિકૂળ એવા અનેક પ્રકારના ઉપસર્ગો છે, એ ઉપસર્ગોની અંદર સમભાવ ધારણ કરવો એ કેટલું મહત્વનું છે એ જ્યારે પરમાત્માના ઉપસર્ગોની વાત આવશે ત્યારે આપણે વિચારીશું. પણ અત્યારે જે વિચારવાનું છે એ છે કે અપરાધ કરતા ગયા લોકો સામેથી તમને પીડા આપતા ગયા, પણ તમે વધુ ને વધુ ક્ષમાશીલ બનતા ગયા. કૃપા પરાધેપી જને કૃપા મંથરતા રહ્યો. જયારે એક રાતની અંદર 20-20 ઉપસર્ગો કર્યા અને 20 ઉપસર્ગો પછી જયારે હારી થાકી નિરાશ થઈને સંગમ પાછો જતો હતો ત્યારે સંગમના મનની અંદર એક વિચાર આવ્યો કે લાવ હું પાછું વળીને જોઉં કે મારા ત્રાસથી મુક્ત થયેલા આ સાધકને હવે તો આશકારો થયો હશે ને. હવે તો એ વિચાર્યો છે કે હા છૂટ્યા આપણે. જયારે એને પાછું વળીને જોયું ત્યારે કહે છે કે ઈશ્વર બાસ્પાર દયો ભદ્રમ, એને પરમાત્માની આંખમાંથી આંસુના બે ટીપા પડી રહ્યા હતા. એટલે એને ઉપયોગ મૂક્યો કે આવું કેમ. ત્યારે એ સંગમ દેવ છે ઘા થઈ ગયો, પાછો આવીને પરમાત્માના પગમાં માથું ઝુકાવી દીધું. એ કહે છે કે ભગવાનને તમારી જેવી કોઈ વ્યક્તિ જોઈ નથી કે સામે ચાલીને દુઃખ આપવામાં આવે અને છતાંય અંદરથી તો કરુણા જ વરસતી હોય. મેં આખો કરુણાનો દરિયો વલોવી નાખ્યો તો પણ અંદરથી બે અમૃતના ટીપા નીકળ્યા. ખરેખર ભગવાન તમારી આંખોને ધન્ય છે, તમારા આ બે ટીપાને ધન્ય છે. આ બે ટીપાએ બીજું કશું નથી પણ કરુણાના મહાસાગરના બે અમૃત બિંદુ છે. એ અમૃત બિંદુને યાદ કરીએ તો ક્ષમા કોને કહેવાય એના આપણને ખ્યાલ આવે કે આપણે તો કોની પાસે ક્ષમા માગીએ છીએ કે આપીએ છીએ, આપણા ઓળખીતા હોય એની. બાકી તો મનમાં જે ધમાખાણ ચાલે છે એ તો કંઈક જુદા જ પ્રકારનો હોય છે. એટલે કહે છે કે આ જે પર્યુષણ પર્વ છે એ પર્યુષણ પર્વ દરમિયાન યાદ કરવું, યાદ કરીને હિંમતપૂર્વક એ જીવની સામે ચાલીને આપણે ક્ષમા માગવી, આપણે ફોન કરીને ક્ષમા માગવી, આપણે એની ગમે તે રીતે જે ઈમેલ કરીને કે કોઈ પણ જે રીત હોય એ રીતે એના સુધી પહોંચી અને ક્ષમા માગવી. કદાચ એટલી હિંમત ના હોય, ના માગી શકે તો કહે છે કે મનોમન ક્ષમાવી દો, મનોમન એને માફ કરી દો. આ ક્ષમાનું પર્વ છે, જેમ અહિંસાનું પર્વ છે એમ આ ક્ષમાનું પર્વ છે. અહિંસા હોય અને ક્ષમા ન હોય તો અહિંસાનું પાલન બહુ સારી રીતે કરતા હોઈએ પણ જીવનમાં ક્ષમાનો ભાવ જ ન હોય તો એ જે આરાધના છે એ આરાધના કેવી બની જાય. આત્મા વગરના દેહ જેવી, આત્મા વગરનો દેહ હોય મરજુ થઈ જાય. તો અહિંસાનું પાલન બહુ ઊંચું હોય પણ ક્ષમાપણાના ભાવ ના હોય તો એ આરાધના નિષ્પ્રાણ બની જાય છે. એટલે બીજા ક્રમે સમાપના મૂકી કે અહિંસાનું પાલન એ જેટલું આવશ્યક છે એટલી જ આવશ્યકતા સમાપનાની છે. સમાપના એ જૈન ધર્મનું એક બહુ મોટું પ્રદાન છે વિશ્વને, કે જ્યારે તમે ક્ષમા કરો છો ત્યારે તમે તમારા આત્માને શુદ્ધ કરો છો. માત્ર તમે વ્યવહાર સાચવો છો એવું નથી, તમારા આત્માને કશાયથી મુક્ત કરો છો. ક્ષમા કરો છો ત્યારે જીવનને શુદ્ધ કરો છો. ગૌતમ સ્વામી નીકળ્યા છે ગોચરીએ. ગોચરીએ નીકળ્યા ને પછી જોયું એમણે કે એક આનંદ નામનો શ્રાવક, જે પરમાત્માનો પહેલો શ્રાવક છે, અને એ શ્રાવકે સંથારો લીધો છે, અનશન સ્વીકારી લીધું છે, હવે એની છેલ્લી અવસ્થા છે. એટલે સાધુ ભગવાન ગણધર ભગવાનને ભાવના થઈ કે લાવ હું અહીંયા નીકળ્યો છું, તો એને ધર્મલાભ કહેતો છું. એ જીવની આરાધના કેટલી ઊંચી હશે કે ગુરુને આમંત્રિત કર્યા વગર ગુરુના મનની અંદર એ ભાવ ઉત્પન્ન થાય. એટલે આપણે ત્યાં કહેવાયું કે તમે ભગવાનને ભજો એની કરતા ભગવાનના અહિયામાં તમારું સ્થાન કાયમ થાય એવું જીવન જીવજો. એટલે ભગવાનના અહિયામાં આપણું ત્યાં, એની ચર્ચા આપણે જયારે સુલસા સ્વાવિકાની વાત કરીશું ત્યારે કરીશું. એટલે ગૌતમ સ્વામી ત્યાં પહોંચ્યા અને ગૌતમ સ્વામી એને જોયું તો ગૌતમ સ્વામી ને ખ્યાલ આવ્યો કે આ આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થઈ ગયું છે. અને અવધિજ્ઞાન થયું એટલે આ ગૌતમ સ્વામીએ પૂછ્યું કે ભાઈ તમને કેટલું દેખાય છે? અવધિજ્ઞાન એટલે મર્યાદા, એટલે અમુક અંતર અમુક મર્યાદા સુધીનું દેખાય. આનંદ શ્રાવકે કીધું કે હું તો આટલે સુધીનું જોઉં છું. ગૌતમ સ્વામીએ કીધું કે આવું જોઈ ના શકો, આ બરાબર નથી, તમે ખોટું બોલો છો. એટલે ખોટું બોલો છો એવું ના કહ્યું, પણ એટલું જ બોલ્યા છે ગૌતમ સ્વામી કે શ્રાવકને આટલી અવધિ વાળું આટલું વિસ્તૃત અવધિ જ્ઞાન થાય નહીં. આનંદ શ્રાવકે કીધું કે હું જોઈ શકું છું, બસ આટલું કન્વર્સેશન થયું છે. ગૌતમ સ્વામી બહાર નીકળી ગયા, પરમાત્મા પાસે પહોંચ્યા. પરમાત્માને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન એક શ્રાવકને અવધિ જ્ઞાન થાય તો કેટલું થાય? તો કે આટલે સુધીની મર્યાદા વાળું થાય. એટલે ગૌતમ સ્વામી વિચારવા લાગ્યા કે મેં આજે ખોટું કર્યું. એક અવધિ જ્ઞાની, એક જ્ઞાની, એના જ્ઞાન વિશે શંકા કરીને મેં આસાધના કરી નાખી. શું મનની અંદર ભાવ આવ્યો? એક ગણધર છે અને ગણધરે એ વિચાર કર્યો કે મેં એક જ્ઞાનીની આસાધના કરી. શું થયું? ગોચરી ના કરી એમણે, ભગવાનની આજ્ઞા લીધી અને સીધા એ શ્રાવકના ઘરે પાછા ગયા. અને પાછા જઈને મિચ્છામી દુકડમ કહ્યું કે મેં તમારી આસાધના કરી. જ્ઞાનની આસાધના, જ્ઞાનીની આસાધના, જ્ઞાનના સાધનોની આસાધના ન કરવી એવું આપણે અતિચારમાં, પહેલા અતિચારમાં, જ્ઞાનાતિચારની અંદર, જ્ઞાનના અતિચારમાં આપણે બોલીએ છીએ, દર પરિષણમાં બોલીએ છીએ, દર ચૌદશે બોલીએ છીએ. પણ ખરેખર આપણે આટલો વિવેક રાખીએ છીએ ખરે કે જ્ઞાનીની આસાધના ન થાય, એના જ્ઞાનની આસાધના ન થાય. થઈ ગઈ ગૌતમ સ્વામીથી. ગૌતમ સ્વામીએ એમની ક્ષમા માગી. એક ગણધર ભગવંતે એક શ્રાવકની ક્ષમા માગે અને એને કહે કે મારી ભૂલ થઈ, મને માફ કરો. આટલી ઊંચી એ ક્યારે શક્ય બને કે આપણે અહમને કાળ્યો હોય તો, અહમ અંદરથી ગયો હોય તો, નહીં તો એમ થાય કે ઠીક છે હવે એ શ્રાવક છે ને હું તો ગણધર છું, એની મારે માફી માગું કે ના માગું એનાથી શું થવાનું છે? પણ શાસ્ત્રે આ વાતની નોંધ લીધી અને એ કહ્યું કે ક્ષમાપના એ મોટો ધર્મ છે અને ક્ષમાપના એ જેટલું અહિંસાનું મૂલ્ય છે એટલું જ ક્ષમાપનાનું મૂલ્ય છે. આમ ક્ષમાપનાના પાલનથી જીવનની ધન્યતા, જીવનને ધન્ય બનાવીએ છીએ, આપણે ભાર મુક્ત બનીએ છીએ. એ ક્ષમાપનાની વાત હજુ આપણે થોડી કરવાની છે, એ આવતીકાલે કરીશું. સમય થઈ ગયો છે એટલે અહીંયા આપણે અટકીએ છીએ. સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણ જૈનમ જયતિ શાસન. સમય ઈચ્છામી કમાસમણો વંદિમ જાણી જય.